એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આપણે અહીં ભેગા થયા છીએ જ્ઞાનના રસપ્રદ સ્ત્રોતોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા, એમ કે તેમાંથી મુખ્ય વિચારો તારવવા અને સમજવા કે તે આપણા માટે શું મહત્વ ધરાવે છે.
અને આજે આપણે જે પુસ્તકની વાત કરવાના છીએ એ છે રેમે કાલેર અને એન્ટરો ગાર્સિયાનું પુસ્તક એનોટેશન.
એનોટેશન એટલે આમ તો આપણે સમજીએ કે લખાણ પર નોંધ કરવી, ટીકા ટિપ્પણી કરવી. કદાચ થોડું શૈક્ષણિક લાગે, ક્યારેક કંટાળાજનક પણ.
હા, પણ આ પુસ્તક કહે છે કે આ જે સાદી દેખાતી ક્રિયા છે ને, એમાં ઘણું બધું છે, ઘણું ઊંડાણ છે.
એમ
તે આપણી વાંચવાની, શીખવાની અને યુનો એકબીજા સાથે જોડાવાની રીતને પણ બદલી શકે છે.
બિલકુલ.
અને ખાસ કરીને આજના જમાનામાં જ્યાં બધી બાજુથી માહિતીનો મારો ચાલી રહ્યો છે,
હા એ તો છે,
ત્યારે કોઈ પણ લખાણ સાથે ખરેખર જોડાવવું, એને બરાબર સમજવું, એના પર વિચારવું એ અઘરું બનતું જાય છે. આ પુસ્તક કહે છે કે એનોટેશન આમાં આપણને મદદ કરી શકે છે. એ ખાલી માહિતી લેવા માટે નથી, પણ અર્થ બનાવવા માટે છે.
તો પછી આ પુસ્તક પાછળ જે લેખકો છે એમના વિશે થોડું જાણીએ. રેમી કલેર યુનિવર્સિટી ઓફ કોલોરાડો ડેનવરમાં પ્રોફેસર.
હા, એસોસિએટ પ્રોફેસર છે અને એમનું મુખ્ય કામ શૈક્ષણિક ટેકનોલોજી પર છે.
એટલે કે એજ્યુકેશનમાં ટેકનોલોજીનો ઉપયોગ.
હા, પણ ખાસ એ રીતે કે ડિજિટલ સાધનો જેમ કે કમ્પ્યુટર પ્રોગ્રામ્સ છે, એપ્સ છે, એ બધા સાથે મળીને શીખવામાં કેવી રીતે મદદ કરી શકે, જેને કોલેબોરેટિવ લર્નિંગ કહેવાય.
ઓકે.
અને જેને તેઓ સામાજિક એનોટેશન કહે છે અને કેવી રીતે પ્રોત્સાહન આપી શકે.
અને બીજા લેખક છે એન્ટેરો ગાર્સિયા સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. એમનું ક્ષેત્ર થોડું અલગ છે ને.
હા, તેઓ સાક્ષરતા શિક્ષણ એટલે કે લિટરસી એજ્યુકેશન, ડિજિટલ મીડિયા અને સિવિક એન્ગેજમેન્ટ, નાગરિક તરીકે આપણી ભાગીદારી, એના નિષ્ણાત છે. ગાર્સિયા એ વાત પર વધારે ફોકસ કરે છે કે ટેકનોલોજી આપણે કેવી રીતે વાંચીએ લખીએ છીએ, એટલે કે સાક્ષરતા અને સમાજમાં ન્યાય, સોશિયલ જસ્ટિસ, આ બધું કેવી રીતે જોડાયેલું છે.
એટલે એક બાજુ ટેકનોલોજી અને શીખવાની પ્રક્રિયા,
અને બીજી બાજુ સાક્ષરતા અને સમાજ,
અને આ બંનેનું ભેગું થવું એ જ આ પુસ્તકને ખરેખર અનોખું બનાવે છે.
હા, લાગે છે કે એક ટેકનોલોજીની શક્યતાઓ પર ધ્યાન આપે છે તો બીજા એના સામાજિક પરિણામો પર. અને એમનું કામ ખાલી થિયરી જેવું નથી લાગતું.
ના, બિલકુલ નહીં. એ જ એમની ખાસિયત છે. એમણે ખરેખર શિક્ષકો સાથે કામ કર્યું છે, ક્લાસરૂમમાં જઈને આ સામાજિક એનોટેશનની પદ્ધતિઓ આજમાવી છે.
ઓ વાહ.
એટલે પુસ્તકમાં તમને સૈદ્ધાંતિક ચર્ચા તો મળશે જ, પણ સાથે સાથે પ્રેક્ટિકલ અનુભવોનો નિચોડ પણ છે. તેઓ એનોટેશનને જૂની પદ્ધતિ અને નવી ડિજિટલ દુનિયા વચ્ચેના એક પુલ તરીકે જુએ છે.
ઓકે, તો પછી પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? એવું શું કહે છે જે આપણને કદાચ એનોટેશન વિશે ખબર ન હોય? મૂળ વાત એમ કે પાયાનો વિચાર એ છે કે એનોટેશન એટલે કે આપણે જે નિશાની કરીએ, હાશિયામાં લખીએ, કમેન્ટ કરીએ, એ ખાલી પરીક્ષાની તૈયારી માટેની કોઈ ટ્રીક નથી. લેખકો કહે છે કે આ એક મૂળભૂત સાક્ષરતા પ્રથા છે, ફંડામેન્ટલ લિટરસી પ્રેક્ટિસ.
મૂળભૂત સાક્ષરતા પ્રથા, આ થોડું ભારે લાગે છે. સાદી ભાષામાં શું?
સાદી ભાષામાં એમ કે વાંચવું અને લખવું જેટલું જરૂરી છે ને, એટલું જ આ પણ પાયાનું છે.
ઓકે.
જ્યારે આપણે એનોટેટ કરીએ છીએ ત્યારે આપણે ખાલી માહિતી લેતા નથી, આપણે પેસિવ નથી રહેતા,
પણ
આપણે એ લખાણનો અર્થ બનાવવામાં સક્રિય રીતે ભાગ લઈએ છીએ, એક્ટિવ પાર્ટનર બનીએ છીએ. આપણે જાણે લખાણ સાથે વાતચીત કરીએ છીએ, સવાલ પૂછીએ છીએ, આપણા વિચારો ઉમેરીએ છીએ.
એટલે વાંચવું એ વન વે નથી, ટુ વે સંવાદ છે લખાણ સાથે.
બરાબર, એકદમ. અને લેખકોના મતે આ જે પ્રક્રિયા છે ને, એ જ્ઞાનને વધુ લોકશાહી બનાવે છે, ડેમોક્રેટાઇઝ કરે છે.
એ કેવી રીતે?
કારણ કે પછી જ્ઞાન ખાલી નિષ્ણાતો કે શિક્ષકો પૂરતું સીમિત નથી રહેતું. દરેક જણ પોતાનો મત રજૂ કરી શકે છે. અને બીજું, તે વાચકો વચ્ચે એક કમ્યુનિટી, એક સમુદાય પણ બનાવે છે. કારણ કે લોકો એકબીજાના વિચારો જુએ છે, એના પર રિએક્ટ કરે છે.
આ ખરેખર રસપ્રદ છે. પુસ્તક એના ઇતિહાસ વિશે પણ વાત કરે છે ને. શું એ હંમેશા આવું જ હતું?
હા, એ પણ બહુ મજાની વાત છે. પુસ્તક આપણને જૂની હસ્તપ્રતોથી લઈને આજના ડિજિટલ પ્લેટફોર્મ સુધી લઈ જાય છે.
હાશિયામાં લખેલી નોંધો.
હા, એ જ. અને નવાઈની વાત એ છે કે ભલે આજે આપણે મોટે ભાગે એકલા બેસીને એનોટેટ કરીએ, ઇતિહાસ જુઓ તો આ મોટે ભાગે સામાજિક પ્રવૃત્તિ હતી, લોકો સાથે મળીને કરતા.
અને આપણે શા માટે એનોટેટ કરીએ છીએ અને કેવી રીતે? એની પણ વાત છે.
ચોક્કસ, આપણે યાદ રાખવા માટે, સમજવા માટે, કોઈકવાર સવાલ પૂછવા માટે, જોડાવા માટે, ક્યારેક તો ખાલી લાગણી વ્યક્ત કરવા માટે પણ એનોટેટ કરીએ છીએ. અને રીતો પણ બદલાઈ ગઈ છે. પેન પેન્સિલ હતી, હવે ડિજિટલ ટૂલ્સ છે. પુસ્તકનો અંત તો એનોટેશનની નાગરિક શક્તિ પર ભાર મૂકે છે, સિવિક પાવર.
એટલે
કે તે ખોટી માહિતી, મિસઇન્ફોર્મેશન સામે લડવામાં અને લોકશાહીમાં આપણી ભાગીદારી વધારવામાં પણ મદદ કરી શકે છે. આજના સમયમાં આ કેટલું જરૂરી છે, નહીં?
ચાલો હવે પ્રકરણોમાં થોડા ઊંડા ઉતરીએ. મને યાદ છે, પહેલું પ્રકરણ જ આપણી જે સામાન્ય સમજ છે એને પડકારે છે. એનોટેશનને સામાજિક પ્રથા તરીકે વ્યાખ્યાયિત કરું.
હા, કારણ કે સ્કૂલમાં તો આપણને શીખવાડ્યું હોય કે ભાઈ મુખ્ય મુદ્દા નીચે લીટી દોરો, કે પરીક્ષા માટે નોટ્સ બનાવો, બધું એકલા એકલા.
બરાબર.
પણ લેખકો કહે છે, ના ભાઈ ના, આ મૂળભૂત રીતે જ સામાજિક છે. તેઓ સામાજિક એનોટેશન, સંવાદાત્મક વાંચન, સહભાગી સાક્ષરતા જેવા શબ્દો વાપરે છે.
સંવાદાત્મક વાંચન એટલે ડાયલોગ જેવું.
હા, એમનો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે તમે એકલા બેસીને કંઈક નોંધો છો ને, ત્યારે પણ તમારા મગજમાં જે વિચારો આવે છે, તમારી જે સમજ બને છે, એ ક્યાંક ને ક્યાંક તમારા સામાજિક અનુભવો, તમે બીજું શું વાંચ્યું સાંભળ્યું છે, કોની સાથે વાત કરી છે, એ બધાથી પ્રભાવિત હોય છે. એ અલગ નથી.
ઓકે, આ વાત સાબિત કરવા માટે કોઈ ઐતિહાસિક પુરાવા છે?
છે જ ને, પુસ્તકમાં ઉલ્લેખ છે. જેમ કે મધ્યયુગની હસ્તપ્રતો જુઓ, એના હાંસિયા ખાલી નથી હોતા.
હા, એમાં કંઈક લખેલું હોય છે.
હા, પેઢી દર પેઢીના વિદ્વાનોની નોંધો, એમની ચર્ચાઓ, એમની ટીકા ટિપ્પણીઓથી ભરેલા હોય છે. પછી પેલી કોમન પ્લેસ બુક્સ હતી પુનરુજ્જીવન કાળમાં.
એ શું હતું?
લોકો ડાયરી જેવું રાખતા, જેમાં વાંચેલા પુસ્તકોમાંથી ગમેલા વાક્યો, પોતાના વિચારો બધું નોંધતા અને ઘણીવાર એકબીજા સાથે શેર પણ કરતા. અને આજની બુક ક્લબ્સ એ પણ એક જાતનું સામાજિક એનોટેશન જ છે.
બીજું પ્રકરણ આ વાતને હજી આગળ લઈ જાય છે. સહયોગી વાંચન પર ઐતિહાસિક દ્રષ્ટિકોણ. એ કહે છે કે આપણે આજે જે રીતે એકલા વાંચીએ છીએ એ ખરેખર ઇતિહાસમાં બહુ કોમન ન હતું.
સાચી વાત છે. મોટાભાગના ઇતિહાસમાં વાંચન એ મોટેથી થતું, ગ્રુપમાં થતું, કારણ કે પુસ્તકો બહુ ઓછા હતા, મોંઘા હતા.
એટલે એક વાંચે ને બીજા સાંભળે.
હા, અને પછી ચર્ચા કરે. પુસ્તક આના સરસ ઉદાહરણો આપે છે.
કોઈ યાદ આવે એવું?
યહૂદી ગ્રંથ તાલમુદ, એનું બંધારણ જ એવું છે. વચ્ચે મૂળ લખાણ હોય અને એની ચારે બાજુ સદીઓથી થયેલી વિદ્વાનોની કોમેન્ટ્રી, ચર્ચાઓ, એનો આખો દરિયો રચાયેલો હોય.
વાહ.
એ જ રીતે મધ્યયુગના મઠોમાં સ્ક્રિપ્ટોરિયા હતા, જ્યાં સાધુઓ ભેગા મળીને હાથથી પુસ્તકોની નકલ કરતા અને સાથે સાથે એના પર ટીકા ટિપ્પણી પણ કરતા.
અને પેલું ગણિતવાળું ઉદાહરણ, પિયર ધી ફર્મેટ, એ તો બહુ ફેમસ છે ને?
હા, એ તો ગજબની વાત છે. ફર્મેટે એક ગણિતના પુસ્તકના માર્જિનમાં, હાંસિયામાં, એક કોમ્પ્લેક્સ થિયરમ વિશે નોંધ લખી.
શું લખ્યું?
કે મારી પાસે આનો એક અદ્ભુત પુરાવો છે, પણ આ હાંસિયામાં એટલી જગ્યા નથી કે હું લખી શકું, બસ આટલું જ.
અને પછી?
અને પછી શું? એ નાનકડી નોંધે દુનિયાભરના ગણિત શાસ્ત્રીઓને લગભગ 350 વર્ષ સુધી કામે લગાડી દીધા. બધા એ પુરાવો શોધવા લાગ્યા.
બાપરે, એક હાંસિયાની નોંધણી આટલી અસર?
એટલે જ. આ બતાવે છે કે એનોટેશન ખાલી સમજવા માટે નથી, એ વિચારોને જગાડે છે, પેઢીઓ સુધી સંવાદ ચાલુ રાખે છે, અને ક્યારેક તો જે સ્થાપિત માન્યતાઓ છે, સત્તાવાર અર્થઘટનો છે, એને પડકારવાનું સાધન પણ બને છે. પછી ત્રીજું પ્રકરણ આવે છે, જે એનોટેશનના જ્ઞાનાત્મક અને સામાજિક પાસા પર ફોકસ કરે છે. એટલે કે આપણા મગજ પર શું અસર થાય અને આપણા સંબંધો પર શું અસર થાય.
મગજ પર કેવી રીતે અસર કરે, શીખવામાં કેવી રીતે મદદ કરે?
જુઓ, જ્યારે આપણે ખાલી આંખથી વાંચીએ એના કરતાં જ્યારે આપણે એના પર નિશાની કરીએ, કંઈક લખીએ, ત્યારે એ વધુ એક્ટિવ પ્રોસેસ બને છે. એ મગજને વધુ ઊંડાણથી વિચારવા પ્રેરે છે, મેમરીને સ્ટ્રોંગ કરે છે, અને એ મેટાકોગ્નિશનને પ્રોત્સાહન આપે છે.
મેટાકોગ્નિશન, આ શબ્દ ફરી આવ્યો, એનો અર્થ શું?
મેટાકોગ્નિશન એટલે આપણી પોતાની વિચારવાની પ્રક્રિયા વિશે વિચારવું. હું શું સમજી રહી છું, શું નથી સમજી રહી, મને ક્યાં તકલીફ પડે છે. એનોટેશન આપણને આ સેલ્ફ અવેરનેસ કેળવવામાં મદદ કરે છે.
અને સામાજિક પાસું, સંબંધો પર અસર?
જ્યારે વિદ્યાર્થીઓ કે સાથે કામ કરતા લોકો પોતાની એનોટેશન્સ એકબીજાને બતાવે, શેર કરે, ત્યારે શું થાય?
એ પીયર ટીચિંગ જેવું થયું, એકબીજા પાસેથી શીખવાનું.
હા, બરાબર.
અહીં સહયોગી શિક્ષણ, કોલાબોરેટિવ લર્નિંગ અને વિતરિત સંજ્ઞાન, ડિસ્ટ્રીબ્યુટેડ કોગ્નિશન ના સિદ્ધાંતો લાગુ પડે છે.
વિતરિત સંજ્ઞાન એટલે?
એટલે એવો વિચાર કે જ્ઞાન કોઈ એક વ્યક્તિના મગજમાં બંધ નથી, એ આખા સમૂહમાં, સાધનોમાં, આસપાસના વાતાવરણમાં વહેંચાયેલું છે અને સાથે મળીને કામ કરવાથી એ જ્ઞાન વધુ સારી રીતે બહાર આવે છે.
શું આ સામાજિક એનોટેશન ખરેખર કામ કરે છે એના કોઈ પુરાવા છે?
હા, પુસ્તકમાં એવા રિસર્ચનો ઉલ્લેખ છે જે બતાવે છે કે જે સ્ટુડન્ટ્સ આ રીતે સાથે મળીને એનોટેટ કરે છે, એમની સમજ, એમની ક્રિટિકલ થિંકિંગ કરવાની ક્ષમતા અને વિષય સાથેનું એમનું જોડાણ, એ બધું સુધરે છે.
અત્યંત સુધી તો આપણે પરંપરાગત એનોટેશનની વાત કરી, પેન પેન્સિલવાળી, પણ ચોથું પ્રકરણ ડિજિટલ દુનિયામાં લઈ જાય છે. આજે તો કેટલા બધા ટૂલ્સ છે, હાઇપોથેસિસ, પેર્યુસોલ, ગૂગલ ડોક્સમાં કમેન્ટ્સ, જીનિયસ.
ચોક્કસ, અને ટેકનોલોજીએ સામાજિક એનોટેશનને ખૂબ જ સહેલું બનાવી દીધું છે અને એનો વ્યાપ પણ વધાર્યો છે.
હા, હવે તો દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા લોકો સાથે મળીને એક જ ડોક્યુમેન્ટ પર ચર્ચા કરી શકે છે.
બરાબર, પણ અહીં લેખકો એક બહુ મહત્વની વાત કહે છે, એક ચેતવણી જેવું.
શું?
કે ટેકનોલોજી ખાલી એક સાધન છે, ટૂલ છે. આપણે એ ટૂલ પાછળ એટલા ન પડી જઈએ કે એનાથી જે મૂળ હેતુ સિદ્ધ કરવાનો છે, એટલે કે સાથે મળીને શીખવું, જોડાવું, ચર્ચા કરવી, એ ભૂલી જઈએ. ફોકસ સામાજિક પ્રક્રિયા પર હોવો જોઈએ, ખાલી ટૂલ પર નહીં.
એટલે કે સાધન કરતાં સાધ્ય વધુ મહત્વનું છે. બરાબર, પણ આ ડિજિટલ એનોટેશનમાં કોઈ પડકારો નથી?
છે જ ને, પુસ્તક એની પણ વાત કરે છે, જેમ કે પ્રાઇવસીનો મુદ્દો, આપણી નોંધ કોણ જોઈ શકે, ડેટાનું શું થાય. પછી ડિજિટલ ડિવાઇડ, શું બધા પાસે આ ટેકનોલોજી છે, ઇન્ટરનેટ છે?
એ પણ મોટો પ્રશ્ન છે.
અને ડિજિટલ લિટરસી, શું લોકો આ ટૂલ્સનો બરાબર ઉપયોગ કરી શકે છે? આ બધા પ્રશ્નો વિચારવા જેવા છે.
આગળના પ્રકરણો 5 અને 6, મને લાગે છે કે શિક્ષકો માટે અને શિક્ષણ સાથે જોડાયેલા દરેક માટે ખૂબ કામના છે. વર્ગખંડમાં આને કેવી રીતે લાગુ કરવું અને શૈક્ષણિક સમાનતા કેવી રીતે લાવી શકાય એની વાત છે.
હા, એમાં બહુ પ્રેક્ટિકલ ગાઈડન્સ છે, કેવી રીતે શરૂ કરવું, સ્ટુડન્ટ્સને કેવી રીતે ટ્રેન કરવા, ચર્ચાને ઉત્તેજન મળે એવા કેવા લખાણો પસંદ કરવા,
અને ઉદાહરણો પણ છે ને, રિયલ ક્લાસરૂમમાં.
હા, એ જ મહત્વનું છે, જુદા જુદા વિષયોમાં, જુદા જુદા ગ્રેડ લેવલ પર આ કેવી રીતે સફળ થયું છે એના ઉદાહરણો આપ્યા છે, એટલે આપણને વિશ્વાસ બેસે કે આ ખાલી થિયરી નથી, પ્રેક્ટિકલી શક્ય છે.
પણ પેલી શૈક્ષણિક સમાનતાવાળી વાત, એનોટેશન અને ઇક્વિટી, એ કડી મને બહુ સ્પષ્ટ નથી થતી.
જો, બહુ સીધો સંબંધ છે. આપણા ક્લાસરૂમમાં વિચારો, કેટલા વિદ્યાર્થીઓ બોલતા અચકાય છે?
ઘણા બધા.
શા માટે? કદાચ ભાષાનો પ્રોબ્લેમ હોય, કદાચ શરમાળ હોય, કદાચ એમને લાગે કે હું બોલીશ તો ખોકું પડશે, લોકો હસશે.
હા, એ ડર તો હોય જ છે.
હવે સામાજિક એનોટેશન, ખાસ કરીને જ્યારે લખીને કરવાનું હોય, ત્યારે આવા વિદ્યાર્થીઓને શું મળે છે? એમને એક પ્લેટફોર્મ મળે છે, એક સેફ જગ્યા મળે છે પોતાના વિચારો રજૂ કરવા માટે, ઓછો ડર લાગે.
હા, એ વાત સાચી છે, મોઢે બોલવા કરતાં લખવું સહેલું પડે અમુક માટે.
બરાબર, એટલે જેઓ મૌખિક ચર્ચામાં કદાચ પાછળ રહી જાય, એઓ પણ અહીં ભાગ લઈ શકે છે, એમનો અવાજ પણ સંભળાય છે, એટલે આખી ચર્ચા વધુ સમાવેશી બને છે, વધુ ડેમોક્રેટિક બને છે.
આ રીતે તે સમાનતા લાવવામાં મદદ કરે છે.
હા, જે અવાજો દબાયેલા રહે છે તેમને સામે લાવવાની તક મળે છે.
અને છેલ્લું મુખ્ય પ્રકરણ 7, એ વર્ગખંડની બહાર જાય છે, વહેંચાયેલા વાંચન દ્વારા સમુદાયોનું નિર્માણ.
હા, એ બતાવે છે કે આ આઈડિયા ખાલી સ્કૂલ કોલેજ માટે નથી, એનાથી વ્યાપક લર્નિંગ કમ્યુનિટીઝ બની શકે છે.
જેમ કે?
ઓનલાઈન બુક ક્લબ્સ છે, કોઈ ચોક્કસ વિષય કે રસના જૂથો છે જે ઓનલાઈન સાથે મળીને આર્ટિકલ્સ વાંચે, એના પર ચર્ચા કરે, રિસર્ચર્સનું નેટવર્ક છે જે એકબીજાના પેપર્સ પર એનોટેટ કરે, આ બધું સામાજિક એનોટેશન જ છે. આંતર સાંસ્કૃતિક સમજ, ક્રોસ કલ્ચરલ અન્ડરસ્ટેન્ડિંગ પણ વધે છે.
એ કેવી રીતે?
જ્યારે તમે એક જ લખાણ પર જુદા જુદા બેકગ્રાઉન્ડના લોકોની એનોટેશન્સ વાંચો છો, એમના દૃષ્ટિકોણ જુઓ છો, ત્યારે તમને એમના અનુભવો અને વિચારોની નજીક જવાનો મોકો મળે છે. તમે દુનિયાને થોડી અલગ રીતે જોતા શીખો છો. પુસ્તકમાં એવા પ્રોજેક્ટ્સના ઉદાહરણ પણ છે જ્યાં જુદા જુદા દેશોની સ્કૂલોના વિદ્યાર્થીઓએ સાથે મળીને એનોટેશન કર્યું હોય. એ ખરેખર બહુ પ્રેરણાદાયક છે.
આ બધી ચર્ચા પછી મને લાગે છે કે કેટલાક મુખ્ય વિષયો થીમ્સ વારંવાર સામે આવ્યા. પહેલો તો પેલો જ્ઞાન અને શિક્ષણના લોકશાહીકરણનો, ડિમોક્રેટાઇઝેશન ઓફ નોલેજ.
બિલકુલ. સામાજિક એનોટેશન ખરેખર પાવરને રીડિસ્ટ્રીબ્યુટ કરે છે. પરંપરાગત રીતે જ્ઞાન અને એનો સાચો અર્થ નક્કી કરવાનો અધિકાર કોની પાસે હોય? શિક્ષક પાસે, નિષ્ણાત પાસે.
હા,
પણ અહીં દરેક વાચક અર્થ બનાવવામાં ભાગીદાર છે. દરેકનો અવાજ ભલે લખીને વ્યક્ત થયો હોય, પણ એ ગણાય છે, એનું વજન પડે છે.
આ વાત આપણે ગુજરાત કે ભારતના સંદર્ભમાં વિચારીએ તો આપણા વર્ગખંડોમાં જ્યાં સંકોચ કે ભાષાની મુશ્કેલીને કારણે ઘણા વિદ્યાર્થીઓ ભાગ નથી લઈ શકતા,
ત્યાં આ ડિજિટલ હોય કે પેન પેપરવાળું, સામાજિક એનોટેશન એમને અભિવ્યક્તિ માટે એક સરસ સુરક્ષિત રસ્તો આપી શકે છે.
બીજો થીમ જે મને દેખાયો તે પ્રતિકાર અને સશક્તિકરણનો, એનોટેશન એઝ રેઝિસ્ટન્સ એન્ડ એમ્પાવરમેન્ટ.
હા, એ પણ બહુ મહત્વનું છે. ઇતિહાસમાં પણ જે હાંસિયામાં ધકેલાયેલા સમુદાયો હતા, જેમનો અવાજ મુખ્ય પ્રવાહમાં સંભળાતો નહોતો, એમણે ઘણીવાર પ્રભાવશાળી અર્થઘટનોને પડકારવા માટે હાંસિયાનો જ ઉપયોગ કર્યો છે, ત્યાં લખીને પોતાનું મત રજૂ કર્યો છે.
એટલે એનોટેશન ખાલી સમજવા માટે નથી, પણ સવાલ ઉઠાવવા માટે, અસંમતિ નોંધાવવા માટે, બદલાવ લાવવા માટે પણ છે.
હા, આજે પણ વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં જે લખ્યું છે એના પર સવાલ ઉઠાવી શકે છે, એમાં પોતાની વાત ઉમેરી શકે છે. ગુજરાતમાં પણ સ્થાનિક ઇતિહાસ હોય, આપણી પરંપરાઓ હોય કે કોઈ સામાજિક મુદ્દો હોય, એના પર જે લખાયેલું છે એમાં સમુદાયો પોતાનો દૃષ્ટિકોણ, પોતાના અનુભવો ઉમેરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે.
ત્રીજો થીમ સમુદાય નિર્માણનો છે, કમ્યુનિટી બિલ્ડિંગ. જ્યારે આપણે એકબીજાની નોંધો વાંચીએ છીએ, એના પર પ્રતિભાવ આપીએ છીએ,
ત્યારે આપણે ખાલી માહિતી નથી વહેંચતા, આપણે એકબીજા સાથે જોડાઈએ છીએ, એક સંબંધ બને છે, એક સહિયારો બૌદ્ધિક પ્રયાસ, શેર ઇન્ટેલેક્ચ્યુઅલ લેબર જેવું લાગે છે.
આ વાત તો સ્ટડી ગ્રુપ્સ, રીડિંગ ક્લબ્સ કે પછી ઓફિસમાં સાથે કામ કરતી વખતે પણ લાગુ પડે ને.
ચોક્કસ, એનાથી સહયોગ વધે છે, એકબીજાની સમજણ વધે છે. અને ચોથો થીમ, દૃશ્યમાન વિચારસરણી, એનોટેશન એઝ વિઝિબલ થિંકિંગ.
એટલે કે જે મગજમાં ચાલી રહ્યું છે એ બહાર દેખાય.
હા, વાંચવું અને વિચારવું એ આમ તો અદૃશ્ય પ્રક્રિયાઓ છે, અંદર અંદર ચાલે. એનોટેશન એને બહાર લાવે છે, દૃશ્યમાન બનાવે છે.
એનાથી શું ફાયદો?
પહેલો ફાયદો તો પોતાને જ થાય. જ્યારે આપણે આપણા વિચારો લખીએ છીએ ત્યારે એ વધુ સ્પષ્ટ થાય છે, આપણને સમજાય છે કે આપણે શું સમજ્યા, શું ન સમજ્યા. બીજું, જ્યારે બીજા લોકો આપણી વિચાર પ્રક્રિયા જુએ છે ત્યારે એમના માટે પણ એ શીખવાનું એક મોડલ બને છે.
હા, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પોતાની વિચારવાની રીતને આ રીતે બહાર જોવી એ આત્મવિશ્વાસ વધારી શકે છે.
અને શિક્ષકો માટે, એમને ખબર પડે કે વિદ્યાર્થીઓ ખરેખર શું વિચારી રહ્યા છે, ક્યાં અટકે છે, એ સમજને તપાસવાની એક સરસ રીત છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે ખરેખર યાદ રહી જાય. ચલો કેટલાક એવા મુખ્ય વિચારો પર ફરી એકવાર નજર કરીએ જે આ પુસ્તકનું નિચોડ કહી શકાય.
હા, પહેલો વિચાર જે આપણે શરૂઆતમાં જ ચર્ચ્યો, એનોટેશન મૂળભૂત રીતે સામાજિક છે, ભલે તે વ્યક્તિગત લાગતું હોય. આ ખરેખર ઊંડો વિચાર છે. આપણે એકલા બેસીને લખીએ ત્યારે પણ આપણું લખાણ, આપણો વિચાર એ આપણા સામાજિક સંદર્ભો, આપણા જ્ઞાન, આપણા અનુભવોથી અળગું નથી, એ હંમેશા જોડાયેલું છે. અને જ્યારે આપણે આ સમજીએ ત્યારે શીખવાની પ્રક્રિયા વધુ સમૃદ્ધ બને.
બીજો વિચાર જે લોકશાહીકરણ સાથે જોડાયેલો છે, સામાજિક એનોટેશન અર્થઘટનની સત્તાનું પુનઃવિતરણ કરે છે.
એટલે કે કોઈ લખાણનો સાચો અર્થ શું છે એ નક્કી કરવાની સત્તા કોઈ એક વ્યક્તિ કે જૂથ પાસે નથી રહેતી. દરેક વાચક પોતાના અનુભવ અને સમજણથી અર્થ નિર્માણમાં યોગદાન આપી શકે છે. આ જ્ઞાનને ખરા અર્થમાં સમાવેશી બનાવે છે.
ત્રીજો, એનોટેશન વાંચન અને વિચારવાના અદ્રશ્ય કાર્યને દ્રશ્યમાન બનાવે છે.
આપણી જે વિચાર પ્રક્રિયા છે એ ઘણીવાર દેખાતી નથી, એનોટેશન એને જાણે કે બહાર લાવે છે, કાગળ પર કે સ્ક્રીન પર.
હા,
આનાથી આપણને આપણી સમજણ સુધારવામાં મદદ મળે છે અને બીજાઓ પણ એ જોઈને શીખી શકે છે કે કોઈ વ્યક્તિ કેવી રીતે વિચારે છે, કેવી રીતે અર્થ તારવે છે. જેમને વાંચવામાં કે સમજવામાં તકલીફ પડતી હોય એમના માટે આ બહુ ઉપયોગી થઈ શકે.
અને ચોથો વિચાર જે મને લાગે છે કે આજના સમય માટે ખૂબ જ મહત્વનો છે.
કયો?
કે ખોટી માહિતી અને પ્રચારના આ યુગમાં આપણે જે પણ વાંચીએ કે જોઈએ છીએ એના પર જાહેરમાં સવાલ કરવાની, તથ્યો તપાસવાની, ચર્ચા કરવાની જે ક્ષમતા છે અને સામાજિક એનોટેશન આમાં મદદ કરે છે, એ એક જાગૃત નાગરિક બનવા માટેની મૂળભૂત જરૂરિયાત છે.
બરાબર. આ ખાલી એક ભણવાની ટેકનિક નથી રહી, પણ એક નાગરિક તરીકેની જવાબદારી બની જાય છે. તો પછી આ બધા વિચારોનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આમાંથી આપણે શું લઈ શકીએ?
શિક્ષણમાં તો ઘણું બધું કરી શકાય એમ લાગે છે. શિક્ષકો વિદ્યાર્થીઓને વધુ એક્ટિવ બનાવવા, ચર્ચાઓને વધુ ઊંડી બનાવવા અને જુદા જુદા મંતવ્યોને સ્થાન આપવા માટે આનો ઉપયોગ કરી શકે.
અને વિદ્યાર્થીઓ માટે?
એમના માટે તો વિષયને વધુ સારી રીતે સમજવા, પોતાની ક્રિટિકલ થિંકિંગ ડેવલપ કરવા માટે આ ખૂબ ઉપયોગી છે.
અને વ્યક્તિગત રીતે? આપણે બધા જે વાંચીએ છીએ.
હા, આપણે જ્યારે કોઈ પુસ્તક કે લેખ વાંચીએ ત્યારે ખાલી હાઇલાઇટ કરીને અટકી જવાને બદલે જો હાંશિયામાં પ્રશ્નો પૂછીએ કે મુખ્ય મુદ્દા તારવીને લખીએ કે પછી આપણા પોતાના વિચારો કે પ્રતિક્રિયા નોંધીએ તો એ માહિતી વધુ સારી રીતે યાદ રહે છે અને સમજણ પણ વધે છે.
અને પ્રોફેશનલ લાઈફમાં, ઓફિસમાં?
ત્યાં પણ. ટીમો કોઈ રિપોર્ટ હોય, પ્રેઝન્ટેશન હોય કે બીજું કોઈ ડોક્યુમેન્ટ હોય, એના પર સાથે મળીને ફીડબેક આપવા માટે ડિજિટલ એનોટેશન ટૂલ્સ વાપરી શકે.
એનાથી શું ફાયદો?
ઈમેલની જે ગૂંચવણ થાય છે ને કે કોણે શું કહ્યું, એ બધું ટાળી શકાય. બધાના સૂચનાઓ એક જ જગ્યાએ લખાણના સંદર્ભમાં જ દેખાય. પ્રક્રિયા વધુ પારદર્શક અને અસરકારક બને.
અને એક નાગરિક તરીકે?
આપણે જ્યારે સમાચાર વાંચીએ કે કોઈ સરકારી દસ્તાવેજ જોઈએ ત્યારે માત્ર વાંચી ન લેતા એના પર વિચારવું, કદાચ સવાલ પૂછવા, તથ્ય ચકાસવા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર બીજા લોકો સાથે મળીને એના પર ચર્ચા કરવી, ફેક્ટ ચેકિંગ કરવું, આ બધું પણ એનોટેશનનું જ એક ભાગ છે. આખી ચર્ચા પછી મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે એનોટેશન જેવી આપણને સાવ સામાન્ય લાગતી ક્રિયા જો એને થોડી અલગ રીતે, સામાજિક રીતે અને સભાનતાથી જોવામાં આવે તો એ કેટલી બધી શક્તિશાળી બની શકે છે. એ ખાલી નિશાની નથી, એ વિચારવાની, જોડાવાની અને અર્થ બનાવવાની એક આખી રીત છે.
અને મારા માટે જે સૌથી પ્રભાવશાળી વાત રહી તે એ કે વાંચન ખરેખર એકાંત પ્રવૃત્તિ નથી, એક સંવાદ છે, ટેક્સ્ટ સાથે, લેખક સાથે અને સૌથી મહત્વનું બીજા વાચકો સાથે. સામાજિક એનોટેશન આ સંવાદને જીવંત બનાવે છે, એને મૂર્ત સ્વરૂપ આપે છે. અને આજના ડિજિટલ યુગમાં જ્યાં ચારે બાજુ માહિતીનો ઘોંઘાટ છે ત્યાં આ સંવાદ આપણને દિશા બતાવી શકે છે, આપણને વધુ ઊંડાણપૂર્વક વિચારવા પ્રેરી શકે છે અને કદાચ વધુ સારા, વધુ જાગૃત વાચક અને નાગરિક બનવામાં મદદ કરી શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.